એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે અમેરિકન ઇતિહાસના એક મોટા પાત્ર પર નવેસરથી પ્રકાશ પાડ્યો છે. પુસ્તક છે ગ્રાન્ટ, લેખક રોન ચર્નો.
હા, અને આ પુસ્તક વાત કરે છે યુલિસીઝ એસ ગ્રાન્ટની. આપણે એમને ઓળખીએ છીએ અમેરિકન ગૃહયુદ્ધના વિજેતા જનરલ તરીકે અને પછીથી અમેરિકાના 18મા રાષ્ટ્રપતિ તરીકે.
બરાબર, પણ એમની ઓળખ આટલી સીધી સાધી નથી રહી, ખરું ને? ઘણી ગેરસમજુ પણ રહી છે.
ચોક્કસ, અને એટલે જ ચર્નોનું આ પુસ્તક મહત્વનું છે. તે ગ્રાન્ટની જે વર્ષો જૂની છબી છે કે તેઓ અણઘડ હતા, કદાચ શરાબી હતા, એક નિષ્ફળ અને ભ્રષ્ટ રાષ્ટ્રપતિ હતા, એ છબીને પડકારે છે.
તો ચર્નો શું કહે છે? એમનો દૃષ્ટિકોણ શું છે?
ચર્નો ગ્રાન્ટને અમેરિકાના સૌથી વધુ પરિણામલક્ષી અને કહી શકાય કે નૈતિક રીતે ખૂબ પ્રગતિશીલ નેતાઓમાંના એક તરીકે જુએ છે. એટલે આ ખરેખર એક મોટો દૃષ્ટિકોણ ફેરફાર છે.
આ તો બહુ મોટી વાત કહેવાય. પણ આ નકારાત્મક છબી બની કઈ રીતે? શું કારણ હતું?
મુખ્યત્વે ચર્નો દલીલ કરે છે કે આ લોસ્ટ કોઝ નામની એક વિચારધારાને કારણે થયું. ગૃહયુદ્ધ પછી દક્ષિણ દ્વારા આ વિચારધારા ફેલાવવામાં આવી હતી.
અચ્છા, લોસ્ટ કોઝ એટલે
કે હારેલું યુદ્ધ કોઈ ઉમદા કારણસર લડાયું હતું, ગુલામી માટે નહીં, અને હારમાં પણ ગૌરવ હતું એવું બતાવવાનો પ્રયાસ. અને આ પ્રયાસમાં ગ્રાન્ટ નિશાન બન્યા.
કેમ? ગ્રાન્ટ જ કેમ?
કારણ કે ગ્રાન્ટે પુનર્નિર્માણના સમયગાળા દરમિયાન, એટલે યુદ્ધ પછી, દેશને ફરી એક કરવાનો અને ખાસ કરીને જે નવા મુક્ત થયેલા લાખો આફ્રિકન અમેરિકનો હતા એમના અધિકારો માટે ખૂબ મક્કમ પગલાં લીધા હતા.
એટલે એમની આ લડત અમુક લોકોને પસંદ ના આવી. જાતિવાદી પૂર્વગ્રહો પણ એમાં ભળ્યા.
એટલે ગ્રાન્ટની વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. નેતૃત્વ, સિદ્ધાંતો માટે ઊભા રહેવું, નિષ્ફળતામાંથી શીખવું અને જાતિ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર વિચારવા પ્રેરે છે.
બિલકુલ, અને આ પુસ્તકના લેખક રોન ચર્નો પોતે પણ ઇતિહાસના બહુ મોટા ગજાના લેખક છે.
પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા જ.
હા, એમણે વોશિંગ્ટન, હેમિલ્ટન, રોકફેલર જેવા લોકો પર પણ લખ્યું છે. એમની શૈલી પણ એવી છે કે જટિલ વિષયોને પણ રસપ્રદ બનાવી
દે. સાચી વાત. એમની નાણાકીય ઇતિહાસ અને રાષ્ટ્રપતિઓના જીવનચરિત્ર લખવાની જે કુશળતા છે એ ગ્રાન્ટ જેવા જટિલ વ્યક્તિત્વને સમજવા માટે બહુ ઉપયોગી થઈ છે.
તો ચાલો ગ્રાન્ટના જીવનના પ્રવાસમાં થોડા ઊંડા ઉતરીએ. એમની શરૂઆત ક્યાંથી થઈ? બાળપણ કેવું હતું?
ગ્રાન્ટનો જન્મ 1822માં ઓહાયોમાં. પિતા જેસી ગ્રાન્ટ ચામડાનો વ્યવસાય કરતા હતા અને ગુલામી પ્રથાના વિરોધી હતા, જે એ સમયમાં મહત્વની વાત હતી.
પરિવારની સ્થિતિ કેવી હતી?
સાધારણ પણ સન્માનજનક. ગ્રાન્ટને પિતાના ચામડાના કામમાં બિલકુલ રસ નહોતો, પણ એમને ઘોડાઓ સાથે જબરો લગાવ હતો નાનપણથી જ.
અચ્છા, ઘોડા સાથેનો લગાવ?
હા.
અને પછી ભણવાનું? વેસ્ટ પોઈન્ટ ગયા ને?
હા, વેસ્ટ પોઈન્ટ મિલિટરી એકેડમી.
હા,
ત્યાં ભણવામાં ઠીક હતા, ખાસ કરીને ગણિતમાં સારા હતા. પણ પેલી લશ્કરી શિસ્ત એ એમને બહુ માફક ના આવી, થોડા અલગ રહેતા.
એટલે લશ્કરી જીવન માટે નહોતા બન્યા એવું લાગતું હતું શરૂઆતમાં.
કદાચ એવું કહી શકાય. પણ ત્યાં જ ચર્નો નોંધે છે કે હિંસા પ્રત્યે એમનામાં એક પ્રકારની સંવેદનશીલતા હતી. પછી મેક્સિકન યુદ્ધ લડ્યા, એ એમનો પહેલો યુદ્ધ અનુભવ.
ત્યાં શું શીખ્યા?
ઘણો. મોટા જનરલો ઝેકરી ટેલર અને વિનફિલ સ્કોટ એમની નીચે કામ કર્યું. એમની પાસેથી વ્યૂહરચના શીખ્યા. એમની એક પદ્ધતિ બની પહેલાં શાંતિથી બધું જોવું, સમજવું અને પછી એકદમ હિંમતભેર પગલું લેવું.
પણ પછીનો ગાળો તો ખૂબ સંઘર્ષમય રહ્યો ને, જેને ચર્નો વાઇલ્ડરનેસ યર્સ કહે છે.
હા, એ સમય ખરેખર મુશ્કેલ હતો. લશ્કરમાંથી રાજીનામું આપ્યું, સરહદી ચોકીઓ પરની એકલતા, પત્ની જુલિયાથી દૂર રહેવું, આ બધાથી હતાશા આવી. મદ્યપાનની સમસ્યા પણ શરૂ થઈ કે વકરી કહી શકાય.
અને નાગરિક જીવનમાં પણ સફળતા ન મળી?
જરાય નહીં. ખેતી કરવાનો પ્રયાસ કર્યો. એમનું ફાર્મ હાર્ડ સ્ક્રેબલ નામનું, એ ન ચાલ્યું. રિયલ એસ્ટેટ, ભાડા વસૂલવાનું કામ, બધામાં નિષ્ફળતા. ગરીબી અને હતાશાનો સામનો કરવો પડ્યો.
એટલે છેવટે શું કર્યું?
છેવટે ઇલિનોઇઝના ગેલીના શહેરમાં એમના પિતાની જ ચામડાની દુકાનમાં ક્લાર્ક તરીકે કામ સ્વીકારવું પડ્યું. વિચાર કરો, એક વેસ્ટ પોઈન્ટ ગ્રેજ્યુએટ, યુદ્ધનો અનુભવી અને છેવટે ક્લાર્ક.
આ તો ખરેખર પડતી કહેવાય. પણ જર્નો આ નિષ્ફળતાઓને કઈ રીતે જુએ છે? શું આ સમય નકામો ગયો?
ના, ચર્નો એમ નથી માનતા. તેઓ કહે છે કે આ નિષ્ફળતાઓએ ગ્રેન્ટને ઘડ્યા. એમને સામાન્ય માણસની તકલીફો સમજાઈ, એમનામાં સહાનુભૂતિ આવી અને મુશ્કેલીઓ સામે ટકી રહેવાની, એક શાંત પણ મક્કમ રહેવાની તાકાત વિકસી, સહનશીલતા કેળવાઈ.
એટલે આ અનુભવો પછીના જીવન માટે એક પ્રકારની તૈયારી હતી.
તે કામ આવ્યું.
અને પછી આવ્યું 1861.
હા, ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.
હા,
અને એ ગ્રાન્ટના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ફરી સેનામાં જોડાયા. શરૂઆતમાં તો સ્વયંસેવક તરીકે, પણ એમની ક્ષમતા તરત દેખાઈ આવી.
કેવી રીતે?
એમને ઇલિનોઇઝની એક રેજિમેન્ટના કર્નલ બનાવવામાં આવ્યા અને એમણે ખૂબ ઝડપથી શિસ્ત સ્થાપી દીધી અને પછી તો સફળતા મળવા લાગી.
પહેલી મોટી સફળતા કઈ હતી?
ફેબ્રુઆરી 1862, ટેનેસીમાં ફોર્ટ હેનરી અને ફોર્ટ ડોનલ્સન પર કબજો. આ સંઘ એટલે કે ઉત્તર માટે પહેલી મોટી જીત હતી અને અહીંથી એમનું ઉપનામ પડ્યું અનકન્ડિશનલ સરેન્ડર ગ્રાન્ટ.
અચ્છા, એમના નામ યુએસ ગ્રાન્ટ પરથી અનકન્ડિશનલ સરેન્ડર.
હા, કારણ કે એમણે શરણાગતિ માટે કોઈ શરત સ્વીકારવાની ના પાડી દીધી હતી. બિનશરતી શરણાગતિ જ જોઈએ. આ જીતે એમને રાતોરાત રાષ્ટ્રીય હીરો બનાવી દીધા.
એક નિષ્ફળ માણસમાંથી સીધા રાષ્ટ્રીય હીરો, ગજબ કહેવાય.
ખરેખર. પછી શિલોહનું યુદ્ધ આવ્યું. બહુ ભીષણ યુદ્ધ હતું, જાનહાનિ પણ ખૂબ થઈ, એમની ટીકા થઈ, પણ તેઓ દબાણમાં ડગ્યા નહીં અને જીત મેળવી.
પણ ચર્નો કયા અભિયાનને એમની શ્રેષ્ઠ કૃતિ ગણે છે?
વિક્સબર્ગ અભિયાનને, 1863માં. આ એક લાંબી અને જટિલ લશ્કરી કાર્યવાહી હતી, પણ ગ્રાન્ટે જે રીતે વિક્સબર્ગ શહેરનો ઘેરો ઘાલ્યો અને છેવટે જીત મેળવી, એ અદ્ભુત હતું.
એનું મહત્વ શું હતું?
મહત્વ એ હતું કે વિક્સબર્ગ મિસિસિપી નદી પર આવેલું હતું. એના પર કબજો થતાં જ આખી મિસિસિપી નદી ઉત્તરના નિયંત્રણમાં આવી ગઈ અને દક્ષિણ કોન્ફેડરસી ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચાઈ ગયું. આ યુદ્ધનો એક મોટો વળાંક હતો.
અને આ બધું આપણા રાષ્ટ્રપતિ લિંકન જોઈ રહ્યા હશે.
ચોક્કસ. લિંકન એવા જનરલની તલાશમાં હતા જે ખરેખર લડી શકે અને જીતી શકે. વિક્સબર્ગ અને પછી ચટ્ટાનુગાની જીત પછી લિંકનને ખાતરી થઈ ગઈ.
પછી શું થયું?
જ્યોર્જ વોશિંગ્ટન પછી કોઈકને જ મળ્યું હતું અને એમને ઉત્તરની બધી જ સેનાઓના સુપ્રીમ કમાન્ડર બનાવી દીધા.
એટલે હવે આખા યુદ્ધની જવાબદારી એમના ખભે?
હા.
અને હવે એમનો સામનો સીધો દક્ષિણના સૌથી પ્રખ્યાત જનરલ રોબર્ટ ઈ લી સાથે થવાનો હતો.
હા,
આ એ સમયગાળો છે જ્યારે એમને ગ્રાન્ટ ધ બુચર એટલે કે કસાઈ કહેવાયા.
હા, 1864નું ઓવરલેન્ડ અભિયાન, વાઇલ્ડનેસ, સ્પોટ્સિલ્વેનિયા, કોલ્ડ હાર્બર, આ બધી લડાઈઓમાં ભયાનક ખુવારી થઈ. ઉત્તરમાં પણ લોકો આઘાતમાં હતા કે આટલા સૈનિકો મરી રહ્યા છે, એટલે ટીકાકારોએ એમને કસાઈ કહ્યા.
પણ ચર્નો આ વાત સાથે સહમત નથી.
ચર્નો કહે છે કે આ ટીકા અયોગ્ય છે. ગ્રાન્ટ સમજતા હતા કે આ યુદ્ધ હવે ટોટલ વોર બની ગયું છે. દુશ્મનને લડવાની ક્ષમતાને જ ખતમ કરવી પડશે, સેનાને જ નષ્ટ કરવી પડશે. એટલે પીછેહટ કરવાને બદલે હાર પછી પણ તેઓ લી પર સતત દબાણ બનાવતા રહ્યા. એમનો ઉદ્દેશ્ય યુદ્ધને જલ્દી ખતમ કરવાનો હતો જેથી લાંબા ગાળે ઓછા જીવ જાય.
આ એક અલગ દ્રષ્ટિકોણ છે.
અને આખરે એમની રણનીતિ સફળ થઈ. પીટર્સબર્ગનો લાંબો ઘેરો અને અંતે એપ્રિલ 1865માં એપોમેટોક સ્કોટ હાઉસ ખાતે જનરલ લીએ ગ્રાન્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી.
શરણાગતિની શરતો ઉદાર હતી એમ કહેવાય છે.
ખૂબ જ ઉદાર. ગ્રાન્ટે લીના સૈનિકોને અપમાનિત ન કર્યા. એમને પોતાના ઘોડા રાખીને ઘરે જવા દીધા. ભૂખ્યા સૈનિકો માટે ભોજનની વ્યવસ્થા કરી. આ એમની દૂરંદેશી બતાવે છે. એમને ખબર હતી કે યુદ્ધ પૂરું થયું છે, હવે દેશને જોડવાનો છે.
અને લિંકનનો વિશ્વાસ સાચો પડ્યો.
બિલકુલ. દુર્ભાગ્યે શરણાગતિના થોડા દિવસોમાં જ લિંકનની હત્યા થઈ ગઈ. પણ ગ્રાન્ટ હવે અમેરિકાના સૌથી મોટા હીરો હતા.
અને પછી તેઓ રાજકારણમાં આવ્યા, રાષ્ટ્રપતિ બન્યા. ચર્નોના પુસ્તકનો આ ભાગ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. કારણ કે અહીં જ સૌથી મોટું પુનઃમૂલ્યાંકન છે.
હા, કારણ કે ઇતિહાસકારોએ ગ્રાન્ટના રાષ્ટ્રપતિ કાર્ડને મોટે ભાગે નિષ્ફળ ગણાવ્યો છે, પણ ચર્નો અલગ ચિત્ર રજૂ કરે છે. એમના મતે ગ્રાન્ટના બે મુખ્ય ધ્યેય હતા.
કયા બે?
પહેલું, યુદ્ધ પછી દેશમાં સ્થાયી શાંતિ સ્થાપવી, અને બીજું, જે લગભગ 40 લાખ આફ્રિકન અમેરિકનો ગુલામીમાંથી મુક્ત થયા હતા એમના નાગરિક અધિકારોનું રક્ષણ કરવું.
અને આ બીજા ધ્યેય માટે એમણે શું કર્યું?
એમણે બહુ જ મક્કમ પગલાં લીધા, ખાસ કરીને કુ ક્લક્સ ક્લેન સામે. કે એ સમયે દક્ષિણમાં આફ્રિકન અમેરિકનો અને એમના સમર્થકો પર ભયાનક અત્યાચાર ગુજારતું હતું.
ગ્રાન્ટે શું કર્યું?
એમણે કે ખુલ્લેઆમ શ્વેત સર્વોપરી આતંકવાદી જૂથ ગણાવ્યું. એમણે ન્યાય વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની સ્થાપના કરી, અને સૌથી મહત્વનું, એમણે એન્ફોર્સમેન્ટ એક્ટ્સ નામના કાયદા પસાર કરાવ્યા.
એ કાયદા શું હતા?
એ કાયદાઓએ સંઘીય સરકારને, એટલે કે કેન્દ્ર સરકારને, દક્ષિણના રાજ્યોમાં નાગરિક અધિકારોના રક્ષણ માટે સીધો હસ્તક્ષેપ કરવાની અને જરૂર પડીએ લશ્કરનો ઉપયોગ કરવાની સત્તા આપી. અને ગ્રાન્ટે એ સત્તાનો ઉપયોગ કર્યો. એમણે સૈનિકો મોકલીને કે કચડી નાખ્યું.
આ તો બહુ મોટું પગલું કહેવાય.
ખૂબ જ મોટું અને હિંમત ભર્યો. એમના જ સમયમાં બંધારણમાં 15મો સુધારો પસાર થયો, જેણે આફ્રિકન અમેરિકન પુરુષોને મત આપવાનો અધિકાર આપ્યો. ગ્રાન્ટે એને પૂરો ટેકો આપ્યો હતો.
પણ પછી ભ્રષ્ટાચારના આરોપોનું શું? ક્રેડિટ મોબિલિયર, વિસ્કી રિંગ, એ બધું?
હા, એ કૌભાંડો થયા હતા. ક્રેડિટ મોબિલિયર રેલરોડના બાંધકામ સાથે જોડાયેલો ભ્રષ્ટાચાર હતો. વિસ્કી રેંગ દારૂ પરના ટેક્સની ચોરીનું મોટું કૌભાંડ હતું, જેમાં ગ્રાન્ટના અંગત સચિવ સુદ્ધા સામેલ હતા. આ કૌભાંડોએ ગ્રાન્ટની સરકારની છબી ખરાબ કરી, એ વાત સાચી છે.
તો શું ગ્રાન્ટ પોતે ભ્રષ્ટ હતા?
ચરણો ભારપૂર્વક કહે છે કે ના, ગ્રાન્ટ વ્યક્તિગત રીતે અત્યંત પ્રામાણિક હતા. પણ એમની તકલીફ એ હતી કે તેઓ મિત્રો અને સાથીઓ પર બહુ જલ્દી ભરોસો મૂકી દેતા. એમનું ચારિત્ર્ય પારખવામાં ક્યારેક થાપ ખાઈ જતા. એમની વફાદારી, જે સેનામાં એમની તાકાત હતી, એ રાજકારણમાં એમની નબળાઈ સાબિત થઈ.
એટલે પોતે પ્રામાણિક, પણ આસપાસના લોકો?
હા, અને એમણે કૌભાંડો બહાર આવ્યા પછી પગલાં લેવામાં ક્યારેક ઢીલાશ રાખી, કારણ કે એ એમના મિત્રો હતા. આ એમની રાજકીય ભૂલ હતી.
મૂળ અમેરિકનો પ્રત્યે એમની નીતિ કેવી હતી?
એમણે પરંપરાગત નીતિ, જે ઘણીવાર સંહાર કે બળજબરીથી હટાવવાની હતી, તેનાથી અલગ શાંતિ નીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો. હેતુ એ હતો કે મૂળ અમેરિકનોને રક્ષણ મળે અને ધીમે ધીમે તેઓ અમેરિકન સમાજનો ભાગ બને. પણ આ નીતિ બહુ સફળ ન થઈ.
અને પુનર્નિર્માણનો અંત કેમ આવ્યો?
એના ઘણા કારણો હતા. ઉત્તરના લોકોનો ઉત્સાહ ઓછો થવા લાગ્યો, દક્ષિણમાં હિંસા ચાલુ રહી, અને સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓએ એન્ફોર્સમેન્ટ એક્ટ્સને નબળા પાડી દીધા. એટલે ગ્રાન્ટના બીજા કાર્યકાળના અંત સુધીમાં પુનર્નિર્માણ લગભગ સમાપ્ત થઈ ગયું.
રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી એમણે શું કર્યું? વિશ્વ પ્રવાસ કર્યો હતો ને?
હા, એ બહુ નોંધપાત્ર ઘટના હતી. એમણે પત્ની જુલિયા સાથે લગભગ 2 વર્ષ દુનિયાભરનો પ્રવાસ કર્યો. યુરોપ, મધ્ય પૂર્વ, ભારત, ચીન, જાપાન બધે ગયા. અને જ્યાં ગયા ત્યાં એમનું રાજા મહારાજા જેવું સ્વાગત થયું. તેઓ એક વૈશ્વિક વ્યક્તિત્વ બની ગયા હતા.
પણ પાછા આવ્યા પછી ફરી મુશ્કેલીઓ આવી.
હા, અને આ વખત તો બહુ મોટી આર્થિક મુશ્કેલી. એમણે વોલ સ્ટ્રીટના એક યુવાન ફાઇનાન્સિયર ફર્ડિનેન્ડ વોર્ડ સાથે ભાગીદારી કરી.
શું થયું?
વોર્ડ એક મોટો ઠગ નીકળ્યો. એ પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. જ્યારે એનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે ગ્રાન્ટ અને એમનો આખો પરિવાર દેવાળિયો થઈ ગયો. આખી જિંદગીની કમાણી અને પ્રતિષ્ઠા બધું જ જતું રહ્યું.
બાપરે, આ તો બહુ મોટો ફટકો.
ખૂબ જ મોટો. જાહેર અપમાન પણ થયું, અને જાણે ઓછું હોય તેમ એ જ અરસામાં એમને ગળાના કેન્સરનું નિદાન થયું.
એટલે એક તરફ ગરીબી અને બીજી તરફ જીવલેણ બીમારી.
બરાબર. પણ અહીં ફરી એકવાર ગ્રાન્ટની અંદરનો યોદ્ધા જાગ્યો. એમને ચિંતા હતી કે એમના મૃત્યુ પછી પરિવારનું શું થશે. એમની પાસે તો કંઈ બચ્યું નહોતું.
એટલે એમણે આત્મકથા લખવાનું નક્કી કર્યું.
હા, પોતાના પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે એમણે પોતાના જીવનના, ખાસ કરીને ગૃહયુદ્ધના સંસ્મરણો લખવાનું શરૂ કર્યું. પર્સનલ મેમોયર્સ ઓફ યુએસ ગ્રાન્ટ.
સાંભળ્યું છે કે માર્ક ટ્વેનને એમાં મદદ કરી હતી.
ગ્રાન્ટે ભયંકર શારીરિક પીડા સહન કરતા કરતા મૃત્યુ સામે લડતા લડતા આ પુસ્તક લખ્યું. તેઓ બોલી શકતા નહોતા એટલે લખીને જ બધું કરતા.
અને એ પુસ્તક પૂરું કરી શક્યા?
હા, મૃત્યુના થોડા દિવસો પહેલા જ એમણે પૂરું કર્યું. જુલાઈ 1885માં એમનું અવસાન થયું.
પુસ્તકનું શું થયું?
એ પુસ્તક પ્રકાશિત થયું અને એણે ઇતિહાસ રચી દીધો. એ જબરદસ્ત બેસ્ટસેલર બન્યું. એનાથી ગ્રાન્ટના પરિવારને મોટી આર્થિક રાહત મળી અને એ પુસ્તક આજે પણ અમેરિકન સાહિત્યની, ખાસ કરીને લશ્કરી સંસ્મરણોની એક શ્રેષ્ઠ કૃતિ ગણાય છે.
એટલે અંતે એમણે પોતાની કલમથી એક છેલ્લો વિજય મેળવ્યો.
બિલકુલ. ચર્નો આને ગ્રાન્ટનો અંતિમ અને કદાચ સૌથી મહાન વિજય ગણે છે. પીડા પર, ગરીબી પર અને ઇતિહાસે એમની સાથે કરેલા અન્યાય પરનો વિજય.
અદ્ભુત. જો આપણે ગ્રાન્ટના જીવનના મૂળભૂત દર્શન કે મૂલ્યો તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે કે એક મુખ્ય વસ્તુ છે એમનો નૈતિક વિકાસ, ખાસ કરીને ગુલામી અને જાતિના પ્રશ્ને. શરૂઆતમાં એ કદાચ બહુ વિચારતા નહોતા, પણ યુદ્ધના અનુભવોએ, ખાસ કરીને કાળા સૈનિકોની બહાદુરી જોઈને, એમને પૂરેપૂરા બદલી નાખ્યા અને પછી રાષ્ટ્રપતિ તરીકે એ અધિકારો માટે લડ્યા.
એમની લશ્કરી પ્રતિભા વિશે શું કહેશો? એ ફક્ત આક્રમકતા હતી?
ના, ચર્નો કહે છે કે એનાથી વધુ હતું. એમની પાસે વ્યૂહાત્મક દૃષ્ટિ હતી, પરિસ્થિતિને સમજવાની અને દુશ્મનની માનસિકતા પર પ્રહાર કરવાની ક્ષમતા હતી. એ યુદ્ધની વાસ્તવિકતા સમજતા હતા કે જીતવા માટે નિર્ણાયક બનવું પડે, ભલે કિંમત ચૂકવવી પડે, પણ એમનો હેતુ હંમેશા યુદ્ધને જલ્દી પૂરું કરવાનો રહેતો.
વફાદારીનું પાસું પણ મહત્વનું લાગે છે.
હા, એ એમની તાકાત પણ હતી અને નબળાઈ પણ. સેનામાં એમના સાથીઓ પ્રત્યે વફાદાર રહ્યા એટલે લોકો એમના માટે જીવ આપવા તૈયાર હતા, પણ રાજકારણમાં એ જ વફાદારીને લીધે ખોટા માણસો પર ભરોસો કર્યો અને મુશ્કેલીમાં મુકાયા.
અને સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ,
એ તો અસાધારણ હતી. જીવનમાં કેટલા ઉતાર ચઢાવ જોયા. નિષ્ફળતા, મદ્યપાનની લાલસા, ગરીબી, યુદ્ધનું દબાણ, જાહેર અપમાન, કેન્સર, છતાંય ટકી રહ્યા. એમનો શાંત નિશ્ચય ગજબનો હતો. કદાચ એમની શરૂઆતની નિષ્ફળતાઓએ જ એમને આટલા મજબૂત બનાવ્યા હતા.
જો એમના જીવનના ત્રણ સૌથી નિર્ણાયક વળાંક ગણવા હોય તો કયા ગણાય?
પહેલો તો ચોક્કસપણે 1861-62માં ગૃહયુદ્ધમાં એમની વાપસી અને ફોર્ટ હેનરી અને ડોનલ્સનની જીત. એણે એક નિષ્ફળ ગણાતા માણસને રાષ્ટ્રીય મંચ પર લાવી દીધો. એમની સુષુપ્ત પ્રતિભા બહાર આવી અને એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ.
બીજો વળાંક?
બીજો, માર્ચ 1864માં લિંકન દ્વારા એમને સર્વોચ્ચ સેનાપતિ બનાવવામાં આવ્યા તે. આ લિંકનનો એમના પરનો અતૂટ વિશ્વાસ હતો અને એણે ગ્રાન્ટને યુદ્ધ જીતવા માટે જરૂરી સત્તા અને સ્વતંત્રતા આપી. લિંકન ગ્રાન્ટની ભાગીદારી નિર્ણાયક સાબિત થઈ.
અને ત્રીજો?
ત્રીજો વળાંક અંતિમ હતો 1884-85માં કેન્સર અને દેવાળિયાપણા વચ્ચે પોતાની આત્મકથા લખવાનો નિર્ણય અને એને પૂરી કરવાનો સંઘર્ષ. આ એક વ્યક્તિગત લડાઈ હતી, પણ એનાથી એમણે ઇતિહાસ અને પોતાના પરિવારના ભવિષ્ય પર અમિટ છાપ છોડી. એમનો નૈતિક અને શાબ્દિક વિજય હતો.
ગ્રાન્ટના જીવનમાંથી આજના લોકોને શું શીખવા મળે, શું બોધપાઠ છે?
ઘણું બધું. પહેલું તો એ કે નિષ્ફળતા એ અંત નથી. ગ્રાન્ટનું જીવન બતાવે છે કે તમે ગમે તેટલા પડો, ફરી ઊભા થઈ શકો છો. ભૂતકાળ તમારી ભવિષ્યની ક્ષમતા નક્કી નથી કરતો.
સાચી વાત. બીજું,
પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવાની ક્ષમતા. શાંત રહીને, પોતાના કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ. ગ્રાન્ટે આખી જિંદગી આ કર્યો.
નેતૃત્વ વિશે શું શીખવે છે?
નેતૃત્વ જટિલ છે. એમાં નૈતિક નિર્ણયો લેવાના હોય છે. વફાદારી ક્યારેક આડે આવી શકે છે. ભૂલો થાય છે, પણ એમાંથી શીખીને આગળ વધવું પડે છે. ગ્રાન્ટની ભૂલો પણ એટલી જ શીખવા જેવી છે જેટલી એમની સફળતાઓ. અને હા, ઇતિહાસ કેવી રીતે લખાય છે એ પણ સમજવા જેવું છે. લોસ્ટ કોઝ જેવી વિચારધારાઓ કેવી રીતે સત્યને દબાવી શકે છે અને ચર્નો જેવા લોકો કેવી રીતે પુરાવાના આધારે એ સત્યને ફરી ઉજાગર કરે છે. એટલે ઇતિહાસને હંમેશા પ્રશ્ન કરવો જોઈએ.
અને કદાચ નૈતિક હિંમતનું મહત્વ.
બિલકુલ. જે સાચું છે, જે ન્યાયી છે, એના માટે ઊભા રહેવું, ભલે એ લોકપ્રિય ન હોય, ભલે એની કિંમત ચૂકવવી પડે. ગ્રાન્ટે કેકેકે સામે લડીને અને નાગરિક અધિકારો માટે ઊભા રહીને આ કરી બતાવ્યું. અને છેલ્લે પોતાની સાચી શક્તિઓને ઓળખવી. ગ્રાન્ટ વેપારમાં નિષ્ફળ ગયા, પણ યુદ્ધભૂમિ પર એ અજોડ હતા. આપણી અંદર શું શ્રેષ્ઠ છે એ શોધીને એ દિશામાં કામ કરવું.
ખૂબ જ સરસ મુદ્દાઓ. તો આ સમગ્ર ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોઈ શકે?
શક્તિ અને મુક્તિની ક્ષમતાનું પ્રતીક છે. એ દર્શાવે છે કે અપાર વ્યક્તિગત સંઘર્ષો, નિષ્ફળતા, વ્યસન, ગરીબી, બીમારી પર શાંત નિશ્ચય અને કર્તવ્ય નિષ્ઠા દ્વારા વિજય મેળવી શકાય છે.
બૌદ્ધિક રીતે
ચરણોનું કાર્ય આપણને શીખવે છે કે ઇતિહાસના વૃત્તાંતો, ખાસ કરીને ગ્રાન્ટ જેવા જટિલ પાત્રોના રાજકીય એજન્ડા, લોસ્ટ કોઝ જેવો, દ્વારા કેવી રીતે જાણી જોઈને વિકૃત કરી શકાય છે. અને સાચી સમજ મેળવવા માટે સતત વિવેચનાત્મક પુનઃમૂલ્યાંકન કેટલું જરૂરી છે.
અને સાર્વત્રિક બોધપાઠ.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે સાચું નેતૃત્વ ઘણીવાર નૈતિક હિંમત માંગી લે છે. એવા કાર્યો કરવાની હિંમત જે કદાચ અપ્રિય હોય પણ ન્યાયી હોય, જેમ કે નાગરિક અધિકારો માટે લડવું. ભલે તાત્કાલિક કિંમત ચૂકવવી પડે, સિદ્ધાંતો પર અડગ રહેવું એ લાંબા ગાળે વધુ મહત્વનું છે.
અદ્ભુત. રોન ચર્નોના પુસ્તક ગ્રાન્ટ પર આધારિત આ ચર્ચા ખરેખર ગ્રાન્ટ વિશેની આપણી સમજને વધુ ઊંડી બનાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.